કડવી વાણી બે ધડક થઈને કહી રહી છે. સુનત કઠિનતા અતિ સખત છે, નિષ્ઠુરતાને પણ સંકોચ થયો, પથ્થર પણ સંકોચ. અરે હું તદ્દન આવો તો નથી જ. વજ્રને પણ શરમ આવે, મારા માટે આને ઉપમા આપી, એના કરતા એટલો બધો કઠોર તો હું છું. આમ કૈકેયીની જે આવેશની સ્થિતિ છે એનું દર્શન કરાવતા તુલસીદાસજી કહે છે, જીભ કમાન, જીભ જાણે ધનુષ હોય, ધનુષ ધનુષ ઉપર બાણ ચઢાવી અને જોરથી ખેંચીને તાક્યું હોય, સામેનું લક્ષ વિધિ જ નાખે, એને બાણ વાગે જ એની પીડા થાય. એમ જીભ કમાન, ઘણા બધાની જીભ ધનુષ જેવી હોય છે. વચન સરના, અને એમાંથી એક એક વાક્ય નીકળે જેમ ધનુષ ઉપરથી બાણ છૂટે એમ સામા માણસને વાગે, એમ આ જીભરૂપી ધનુષ ઉપરથી વચનના એક એક બાણ નીકળતા જાય ને સામો માણસ વિંધાઈ જાય, વિંધાઈ જાય, મરે નહીં, પીડાય, ભયંકર પીડા ઉત્પન્ન. જીભના ધનુષ ઉપરથી વચનના બાણો નીકળતા હતા, મનવ મહિષ મૃદુ લક્ષ, જાણે કે એનું લક્ષ, એનું ધ્યેય, એનો તો આદ્યત્ય કહેવાય, એ બિલકુલ નિર્વશ, હતાશ થઈ ગયેલા, ભગ્ન હૃદય થઈ ગયેલા એવા મૃદુ રાજા એનું લક્ષ હતું. એક એક બાણ મારી મારીને વિધિ નાખે, જે રણ મેદાનના બાણને આમ ઝીલી શકે ટક્કર, અને રણ મેદાનના બાણ હથિયાર વાગ્યા પછી ગમે એટલા ઘા પડે તો પણ એ સુરવીર સહેજ પણ ડગે નહીં, એ ઘાની પીડાને માટે સહેજ પણ એને મનની અંદર લક્ષ જ ના હોય ને. આ ઘા છે વ્યવહારના, સંસારના, દાંપત્ય જીવનના, એ મોઢાથી નીકળેલું એક એક બાણ, એક એક વાક્ય એવું તીર વાગે, અને લક્ષ કોણ હોય? સામેજી. અને સામેની વ્યક્તિ પોતાનો સ્વજન જ હોય અને એની પર બાણ છૂટતા હોય, અને એ લક્ષ અહીંયા ગાડી કઈ કહીએ રાજાને પોતાના પતિને બનાવે છે. નિષ્ઠુરતા, કઠોરતા, સાક્ષાત જાણે કઈ કઈના શરીરમાં પ્રવેશી ગઈ ના હોય, જેમ પ્રેતનો આવેશ કોઈ માણસના માં થાય, ક્રોધનો આવેશ થઈ જાય, આવેશ આવી જાય એટલે આખો ક્રોધમય થઈ જાય, નખ શીખ, કોઈ પણ વિકૃતિ શરીરમાં આવિર્ભાવ થાય વિકૃતિનો, એટલે આખું શરીર પછી પોતાને અધીન ના રહે, વિવશ થઈ. અહીંયા આગળ કૈકેયીજી પત્ની તરીકે એટલા નિષ્ઠુર થયા છે, પતિ પ્રત્યે એટલા કઠોર બન્યા છે, અને એના માટે કવિ ઉપમા આપે છે, જેનું કઠોર પણ ધરે જેને સાક્ષાત પથ્થર હૃદય કઈ આમ મૂર્તિ બનીને આવી ના હોય, એમાં સહેજ પણ કોમળતા ના દેખાય, પથ્થરને ગમે ત્યાંથી એ કરી તો પોચો લાગે ખરો, ક્યાંય કઠણ જ હોય, તો એવી કઠોરતાની સાક્ષાત મૂર્તિ, જીવંત કઠોરતા જાણે સામે આવીને ઉભી હોય, અને શીખાઈ ધનુષ વિદ્યા, જીભના કમાનથી મોઢાના બાણો મારતા શીખતી હોય, જાણે એનું પ્રશિક્ષણ લેતી હોય, તાલીમ લેતી હોય, ટ્રેનિંગ લેતી હોય, કઠોરતા પણ પ્રશિક્ષણ લઈ શકે, ક્યાંથી વધારે કઠોર કેવી રીતે થવું, અને મારું લક્ષ એને કેવી રીતે આમ વિંધીને ઘડીના છઠ્ઠા ભાગમાં એને ખતમ કરી નાખવું, એવી ધનુષ વિદ્યા, વચન બાણની વિદ્યા શીખી લીધેલી અને એના વડે શીખાય ધનુષ, જાણે શીખવાડતી હોય એમ શીખતી હોય કે એને મંત્રાએ બધું જ બતાવી દીધેલું છે, કેમ બોલવું, શું કરવું, કેવું ત્રાગુ કરવું, બધું જ સબ પ્રસંગ. નિષ્ઠુર બનીને કઈ કઈ જે કઈ હકીકત હતી એ બધી જ હકીકત કઠોર હૃદય બનીને નિષ્ઠુર બનીને બધી જ રઘુનાથજીને રઘુપતિ ભગવાન રામને કઈ સંભળાવી, એક એક વાત આ પ્રમાણે પરિસ્થિતિ છે, આ પ્રમાણે બન્યું હતું, આ પ્રમાણે મેં માગ્યું છે અને મને આ પ્રમાણે કહ્યું. મેં મારી જાત ઉપર સહેજ પણ બાંધ છોડ રાખ્યા વગર મારે આ જ જોઈએ છે બધી જ વાત કહી દીધી. બસ પછી ચૂપ થઈને બેસી ગઈ પતરાની બાબત. નઠોરતા, નિષ્ઠુરતા, ધરી નિઠુરાઈ, નઠોરતા ધારણ કરીને કશું સાંભળે ને, કશું કરે જ નહીં. એક તો રિસેન્ટ બેઠા હોય પણ નિષ્ઠુર થઈ ગયા હોય એટલે જડમાં જડની માફક, જેનું જેને મગજ જ ના હોય કોઈ વિચારવાની, એની અંદર બધી જ શક્તિ કુંઠિત થઈ ગઈ હોય, બહેર મારી ગઈ હોય, નિઠુરતા, નિષ્ઠુરતા, નઠોરપણું જેને સાક્ષાત આવીને બેસી ગયું હોય. ભૂત કઈ કઈ નઠોરતાનું નિષ્ઠુરતાનું ભૂત આવીને બેસી ગયું હોય અને શહેર પણ એને મચક ના આપવા દે, એમાંથી બહાર નીકળવા ના દે, પોતાને નીકળવું હોય તો પણ મનની અંદર વિચાર જ ના આવે ને કે આ ખોટું છે, સાચું જ છે, આ પ્રમાણે થવું જ જોઈએ, જે થવું હોય તે થાય પણ આ જ પ્રમાણે એમ કઠોર થઈને બેસે, હઠ લઈને, પછી એને પોતાને ખબર ના પડે કે હું આ શું કરી રહી છું. દરેક વ્યક્તિ અને આ જોઈને ભગવાન તો સ્વાભાવિક છે, ભગવાન માત્ર દ્રષ્ટા છે આ જગતના, આ સંસારની સૃષ્ટિનું સર્જન કરી અને મૂક્યું છે. ગોવિંદના સર્જ્યા પડ્યા જીવજાળ, બસ ભગવાને જે સર્જન કર્યું છે અને આ સંસારની જાળની અંદર આ જીવો પડ્યા છે, બધા જ પોતપોતાની રીતે પીડાતા હોય, પીડાતા હોય, પગ ફસાયા હોય, બહાર નીકળાતું ના હોય, અંદર કેટલી કેટલા ઉધામાં કેટલી પીડા કેટલી અશાંતિ હોય, એ ત્યાં ને ત્યાં ફસાયેલા હોય, ત્યાં ને ત્યાં ઉભા ને ઉભા એટલા બધા દુઃખી થાય, મન મુસુકાય, અને એ પીડા જોઈને ભગવાન તો આ સૃષ્ટિનો નિયંતા છે પણ એકમાત્ર દ્રષ્ટા છે, સાક્ષી. એ ક્યારે એની અંદર સુખ દુઃખાદી વૃત્તિઓની અંદર અંદર ઉતરતા નથી, બહાર ઉભા હોય, માત્ર સાક્ષી બનીને. એટલે કૈકેયીજીનો આ વ્યવહારિક સાંસારિક આવેશ પિતા તરીકે મહારાજ દશરથજીની આસક્તિ અને એનાથી વેદના આ બંનેને જોઈ રહ્યા છે. એટલે મન મુસુકાય, ભગવાન તો આ સૃષ્ટિની લીલાને જોઈને મનથી પ્રસન્ન થતા ભાનુકુલ ભાન, કારણ સૂર્યવંશના સૂર્ય છે, એને ત્યાં અંધારું હોય ખરું, સૂર્યવંશનો સૂર્ય છે, એને ત્યાં અજવાળું જ હોય, એના અંતઃકરણમાં અજવાળું હોય, ક્યારે પણ એના હૃદયમાં પાપના અંધારા આવે જ નહીં, ક્યારે વિકૃતિઓ એના પ્રકાશને ઓલવી શકે જ નહીં, બસ એ સતત દેદીપ્યમાન, ઓજસ્વી અને સતત એનામાં સમજણનો પ્રકાશ, અને એ સમજણનો દીવો જેને પ્રગટ્યો જ્ઞાન દીપે ને ભાસ્વતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણ મસમસા, જ્ઞાનરૂપી દીવો જે પ્રગટ્યો છે એ જ્ઞાનદીપને ઉત્તર પાછળ ઉત્તરકાંડની અંદર કાગભૂષણજીએ પણ ખૂબ સરસ રીતે એ બીજે લે છે દી, આવી રીતે દીવો પ્રગટ થાય, પણ એ ભગવાન સ્વયં પ્રકાશ છે, સ્વયં ભાનુકુલ ભાનુ છે, સૂર્યવંશના સૂર્ય છે, એટલે એમને તો આ દુઃખનો અંધકાર હોય જ નહીં. અજ્ઞાનના અંધકારની અંદર જ દુઃખની પ્રતીતિ થતી હોય છે. જો દુઃખની ચારે બાજુ પરિસ્થિતિ હોય પણ એ પોતાની સમજણની અંદર સ્થિર રહે ને તો દુઃખ એને સહેજ પણ સ્પર્શ ન કરે. અનુભવ છે, દરેક વ્યક્તિ અનુભવી છે. કોઈક માણસની આપત્તિમાં દુઃખી થયેલો હોય એ વ્યક્તિ પોતાના દુઃખમાં, અને આપણે દ્રષ્ટા હઈએ તો એના જેટલી વ્યાકુળતા, એના જેટલી પીડા આપણને થાય છે ખરી? કેમ કે આપણે દ્રષ્ટા થઈને ઉભા છે. એ દુઃખના પ્રત્યે એને લગાવ નથી. એમ ભગવાનને પણ આ સૃષ્ટિની અંદર જે કંઈ આ જીવાત્માઓને નું સર્જન કર્યું છે, પછી પોતપોતાના પ્રારબ્ધ અનુસાર જે કંઈ પોતપોતાનું જ પ્રારબ્ધ કહેવાય ને, ઊભું પોતે કર્યું હોય, સર્જ્યું પોતે હોય, પોતાના ખેતરની વાડને, પોતાના ખેતરની વાડ જો ખૂબ કાંટાવાળી કરી હોય તો અંદર પેસતા એના કપડાં ભરાવાના જ છે, અને એ વાડ કરતા પડેલા કાંટા એના પગમાં વાગવાના જ. કેમ કે એને પોતે ઉભી થાય. જ્યારે ભગવાન એ કાંટાની વાડથી બિલકુલ પર છે, એમને સ્પર્શ તો નથી, પણ ઉભું આપણે જ કર્યું છે. જેણે ઉભું કર્યું છે, જે સંબંધો બાંધ્યા છે, એ સંબંધોની અંદર દુઃખી એને જ થવાનું છે. વાડે એને બનાવી અને કાંટા થોડા ઘણા એને જ વાગવાના, વ્યવહારના જે કઈ છે. એટલે વ્યક્તિએ પોતે જ સર્જન કરેલું હોય અને પોતે જ દુઃખી થતો હોય, કોઈ પણ વ્યવહાર હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય. રામ તો તટસ્થ છે, પણ પરિસ્થિતિનું સર્જન બે વ્યક્તિએ જુદી જુદી દિશામાં કર્યું. દશરથજીએ સર્જન કર્યું, કૈકેયીએ પણ પોતાની પરિસ્થિતિનું સર્જન કર્યું, અને કાંટા બંનેને વાગે છે, દુઃખી બંને થાય છે. પહેલા દશરથજી દુઃખી થાય છે, અને પછી એના ને એના કાંટા કે ભરતને માટે રાજ માગ્યું, વાડ ઊભી કરી, પણ પછી એ જ કાંટા કૈકેયીને પણ વાગ્યા. તો વ્યવહારના કાંટા પોતે જ ઊભા કરે અને પોતાને જ વાગતા હોય. દરેક ઘરમાં, દરેક પરિવારની દરેક પરિસ્થિતિમાં તો મન મુસુકાઈ ભાનુકુલ ભાન, આ બધું જોયું, જુએ છે કે માણસ પોતે જ ઉભો પરિસ્થિતિને ઉભી કરે અને પોતે દુઃખી થાય. પછી એને ભૂલ સમજાય, એકવાર તો આડયથી હઠથી નહીં આમ કરવું જ છે, કરી જ નાખીશ. આજકાલના છોકરા જાતે કરી લે છે, જુઓ ને પછીથી મારા મારી તું તારે કે નહીં, કોર્ટમાં કેસ ને ખાવાનું માંગે, રોકડી આપવાનું. કેમ? ઉભું પોતે જ કર્યું, ઓ મહિના વગર ના ચાલે, હું આમ જ કરી લઈશ, મારો નિર્ણય આમ છેલ્લો જ છે, મા બાપ નહીં ના માને. અને પછી જયારે મહાભારત શરૂ થઈ જાય ઘરમાં, પછી ઘેર પાછા આવે રડતા રડતા, આવું થયું, હવે શું કરું, આમ કરી અને બોલે તો કરે. હવે પછી મા બાપ પણ દ્રષ્ટા જ બની જાય ને, તારા કર્યા તું ભોગવ. એમ અહીંયા પતિ પત્ની તરીકે એક સંબંધ છે, અને એમણે પોતાના જીવન વ્યવહારની અંદર, પોતાના કૌટુંબિક વ્યવહારની અંદર પોતે પરિસ્થિતિ ઉભી કરી. ભગવાન એના માત્ર દ્રષ્ટા રહ્યા કે જો, અને હસે છે. મન મુસ્કાય, આખી સૃષ્ટિનું જ નું દર્શન કરતા ભગવાન મુસ્કરાય. જુઓ તો ખરા, કેવા ઝઘડે છે, કેવા લડી રહ્યા છે, પાછા છૂટા પાડવા પડે. બસ ભગવાન તો સહજ આનંદ ના નિધાન છે, જેને સ્વસ્વરૂપ નો આનંદ, આત્માનો આનંદ, વ્યવહારનો નહીં, શરીરના સુખ નહીં. શરીરના સુખ તમને ક્ષણિક હશે, પછી પાછા એ પીડા આપનારા. વ્યવહારનો આનંદ પણ, વ્યવહારની અંદર કંઈક આંટી ઘોંટી ઉભી થઈ તો એ આનંદ તમારો રોળાઈ જશે, ક્યાંય ખોરવાઈ જશે. પણ આનંદના નિધાન કોણ? રામ. આત્મા તો આનંદનો ભંડાર છે. આત્માની અંદર, પોતાના સ્વરૂપની અંદર ક્યારેય દુઃખ હોતું જ નથી, પીડા હોતી જ નથી. સહજ આનંદ નિધાન છે ભગવાન તો. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત. ઉપનિષદ અને વેદમાં ગુરુ પોતાના શિષ્યને, ઋષિ પોતાના શિષ્યને ઉપદેશ આપે છે. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત. આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે અને આનંદ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. રામ સહજ આનંદ નિધાન. બ્રહ્મ છે એ અવતાર લઈને આવ્યો છે, સાકાર બનીને આવ્યો છે. અને સાકાર બ્રહ્મને પણ કોઈ દુઃખ સ્પર્શી ન શકે. એ સહજ આનંદનો ભંડાર છે. અને એ જેને આત્મારામ, તુલસીજી પોતાના ઇષ્ટની ઉપાસના પણ કરે છે અને એની સાથે સાથે તત્વને, ભક્તિ અને વેદાંત, જ્ઞાન અને ભક્તિ બંનેને સાથે રાખે છે કે ભગવાન આનંદ નિધાન છે, મારા ઇષ્ટદેવ છે. સગુણ સ્વરૂપે એને રામ તરીકે ઉપાસું છું ખરો, પણ અને નિર્ગુણ સ્વરૂપે, નિરાકાર સ્વરૂપે એ આનંદનો નિધાન. ક્યારે પણ દુઃખ હોય જ નહીં. દુઃખ જગતના વ્યવહારને હોય, દુઃખ જગતના સંબંધોને હોય, પણ જગતના સંબંધથી જે પર છે એને દુઃખ ક્યાંથી? એટલે તુલસીજીએ કહ્યું, મારા ઈષ્ટદેવ તો સાકાર છે, સગુણ છે, પણ પરબ્રહ્મ છે, સહજ આનંદના ભંડાર છે, એને આ દુઃખ સ્પર્શી શકે જ નહીં.